समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा कलश 218 सुधी स्वाध्याय कर्यो छे। हवे कहे छे के अन्य द्रव्य ने गुण उपजावी शकतु नथी। एक द्रव्य बीजा अन्य द्रव्य ने गुण उपजावी शकतु नथी एम हवेनी गाथा मा कहेशे, तेनी सूचना रूप काव्य प्रथम कहे छे। कुमकुंदाचार्य भगवान हवे गाथा 372 मा एक द्रव्य बीजा द्रव्य ने उपजावी शकतु नथी, बीजा द्रव्य ने गुण उपजावी शकतु नथी, एटले के बीजा द्रव्य नी पर्याय ने उपजावी शकतु नथी ए वात कहेवाना छे। एनी सूचना रूपे अमृतचंद्राचार्य भगवान कलश 219 कहे छे। तो आपने कलश 219 लईए। राग द्वेषोपादकम तत्वदृष्टया न अन्य द्रव्यम विक्षयते किंचनपि। सर्वद्रव्योत्पत्ति चकास्ति व्यक्त अत्यंतम स्वस्वभावेन यस्मात्। श्लोकना अर्थमां अहीं कहे छे के तत्व दृष्टया राग द्वेष उत्पादकम अन्यत द्रव्यम किंचन अपि न विक्षते। तत्व दृष्टि थी जोता राग द्वेष ने उपजावनारू अन्य द्रव्य जराय देखातु नथी। यस्मात् सर्व द्रव्य उत्पत्ति ही स्वस्वभावेन अंत अत्यंतम व्यक्ता चकास्ति। कारण के सर्व द्रव्योनी उत्पत्ति पोताना स्वभाव थी ज थती अंतरंग मां अत्यंत प्रगट प्रकाशे छे। तत्व दृष्टि थी जोता राग द्वेष ने उपजावनारू बीजू अन्य द्रव्य जराय देखातु नथी। राग द्वेष जीवने थाय छे त्यारे एमां ई राग द्वेष उपजावनारू बीजू अन्य द्रव्य जराय देखातु नथी। कारण के सर्व द्रव्योनी उत्पत्ति पोताना स्वभाव थी ज थती अंतरंग मा अत्यंत प्रगट प्रकाशे छे। भावार्थमां पंडित जी समझावे छे कि राग द्वेष चेतनना ज परिणाम छे। अन्य द्रव्य आत्माने राग द्वेष उपजावी शकतु नथी। राग द्वेष जीवना ज परिणाम छे, एटले जेवा जीवना परिणाम ने बीजू अन्य द्रव्य उपजावी शकतु नथी। जीवनी आवी पर्याय जीवने पोताना कारणे थाय छे, एमां बीजू द्रव्य कांई करतु नथी। एक वक्ते बीजू द्रव्य होय हाजरमां एम बने अने एम हाजर होय તેને ઉપચારથી નિમિત્ત કારણ કહેવામાં આવે, પરંતુ વાસ્તવમાં જીવના જે પરિણામ છે અને જીવના એવા રાગ દ્વેષના પરિણામને અન્ય દ્રવ્ય ઉપજાવતું નથી। કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે। અન્ય દ્રવ્યોનો સ્વભાવ અને આ દ્રવ્યનો સ્વભાવ એ જુદા છે, એટલે આ દ્રવ્યોનું પરિણમન બીજું અન્ય દ્રવ્ય કરાવી શકે નહીં. અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ પર્યાયોની ઉત્પત્તિ થતી નથી. સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે. પોતાનામાં રહેલા ગુણોને કારણે એનો પોતાનો જે સ્વભાવ છે એમ એનું પરિણમન થાય છે. અને બીજું જે દ્રવ્ય છે એના ગુણો એમાં રહ્યા છે, એટલે એના ગુણો આ પહેલા દ્રવ્યની અંદર ઉત્પન્ન થઈ શકે નહીં. શું એટલે અહીંયા પર્યાય અર્થ કરવાનો છે કે આ એક દ્રવ્ય છે, એના પરિણામ એના ગુણોને કારણે એના સ્વભાવવશ જે થાય છે તે થાય છે, તો એની અંદર બીજું અન્ય દ્રવ્ય કે જે પોતે પોતાના સ્વભાવે પરિણમી રહ્યું છે તેના સ્વભાવે આ પહેલા દ્રવ્યને પરિણમાવે એમ શક્ય નથી. બીજું દ્રવ્ય એ પણ પોતે પોતાના સ્વભાવે પરિણમી રહ્યું છે, એના પરિણામ એના ગુણોને કારણે જે થાય છે તે થાય છે, તો પછી આ પહેલા દ્રવ્યની અંદર જો બીજું દ્રવ્ય કાંઈ પણ કરી શકતું હોય તો બીજા દ્રવ્યનો સ્વભાવ એ પહેલા દ્રવ્યના પરિણામમાં વ્યક્ત થવો જોઈએ, પણ એવું તો થતું નથી. એટલે સિદ્ધાંત એ રહ્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરી શકે નહીં, કરાવી શકે નહીં. તેથી જીવના પરિણામ રાગ દ્વેષના પરિણામ છે એ ચેતનના જ પરિણામ છે, અને એ અન્ય દ્રવ્ય આત્માને એવા રાગ દ્વેષના પરિણામ કરાવી શકતું નથી. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 424 કળશ 219 લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે જુઓ શું કહે છે કે તત્વદ્રષ્ટિથી અર્થાત વસ્તુના સ્વભાવની દ્રષ્ટિથી જોતા રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, તેને જડ કર્મ વિકાર જરાય ઉપજાવી શકતું નથી. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એને કોઈ જડ કર્મ વિકાર ઉપજાવી શકતું નથી. વિકાર કર્મને લઈને થાય છે એમ કોઈ માને એ તો એનું મૂંડપણું છે, એ મિથ્યાત્વ છે. આત્માને જે પુણ્ય પાપના અને રાગ વેશના ભાવ ઉત્પન્ન થાય છે તે કહે છે પરદ્રવ્યથી બિલકુલ ઉપજતા નથી. શુભાશુભ ભાવ થાય છે, રાગ દ્વેષના પરિણામ થાય છે, એ પરદ્રવ્યથી બિલકુલ થતા નથી. જળ કર્મથી રાગ દ્વેષ આદિ ઉપજે છે એમ ત્રણ કાળમાં નથી. ત્યારે રાગ દ્વેષના પરિણામ બીજા અન્ય દ્રવ્યને કારણે જીવમાં થયા હોય એમ ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી અને ભવિષ્યમાં પણ બને નહીં. જળ કર્મથી રાગ દ્વેષ આદિ ઉપજે એમ ત્રણ કાળમાં છે નહીં. વર્તમાનમાં જૈનોમાં કોઈ કહેવાતા પંડિતો અને કોઈ ત્યાગીઓ પણ એવી ઊંધી માન્યતા કરે છે, વસ્તુના સાચા સ્વરૂપને સમજ્યા નથી એટલે એવી ઊંધી માન્યતા કરે છે કે કર્મને લઈને જીવને વિકાર થાય છે એવું તેઓ માને છે. પણ ભાઈ એ દ્રષ્ટિ વિપરીત છે. જરા વિચાર તો કર કે આચાર્ય ભગવાન શું કહે છે એના ઉપર તો જરાક વિચાર કર. આચાર્ય ભગવાન કહે છે કે તત્વદ્રષ્ટિથી જોતા રાગદ્વેષને ઉપજાવનારું કર્મ આદિ પરદ્રવ્ય જરાય દેખાતું નથી. फल द्रव्यो कर्म वगैरह निमित्त होय पण राग द्वेष उत्पन्न थाय छे ई पोताना अशुद्ध उपादानना कारणे ज जीवने उत्पन्न थाय छे। कर्मनु एमा काई करवापणु नथी, कर्मनु एमा काई कार्य नथी। આગળ 425માં પાના ઉપર કહે છે કે જુઓ, સ્ત્રી પ્રત્યેનો રાગ થયો તો તેનું કારણ સ્ત્રી નથી, એક ટકોય કારણ નથી, આ પૈસાના કારણે પૈસાની મમતા થઈ છે એમ પણ બિલકુલ નથી। પૈસા છે માટે પૈસાની મમતા થઈ છે એમ જરાય નથી। કોઈએ ગાળ દીધી માટે તેના પ્રત્યે રોષ થયો કે દ્વેષ થયો છે એમ નથી। આ રાગ દ્વેષના પરિણામ થાય છે ને, ક્રોધ માન માયા લોભના પરિણામ જે થાય છે ને, એમાં પેલું પરદ્રવ્ય છે એ કાંઈ કરતું નથી, કે કર્મના ઉદય છે એ કાંઈ કરતું નથી। એટલે ગુરુદેવે ઉદાહરણ આપીને સમજાવ્યું કે ભાઈ, સ્ત્રી પ્રત્યેનો રાગ થયો તેનું કારણ સ્ત્રી નથી, અને પૈસા પ્રત્યે મમતા થઈ એનું કારણ પૈસા નથી, કે કોઈએ ગાળ દીધી માટે તેના પ્રત્યે રોષ થયો કે દ્વેષ થયો એમ નથી। કેમ કે એ બધા પરદ્રવ્ય પોતે પોતાનામાં રહ્યા, પોતે પોતાનું પરિણમન કરે છે। જળ કર્મના ઉદય છે એ પણ જળમાં રહ્યા, એમાં આ જીવને શું? ગુરુદેવ કહે છે કે એમાં ભાઈ તારે શું? અન્ય દ્રવ્યના અને જળના કારણે જીવને રાગ દ્વેષ થાય એમ જરાય નથી। કોઈ વળી કહે છે, કર્મના ઉદયનું નિમિત્ત આવે તો વિકાર કરવો જ પડે, આવી પણ કેટલાકની માન્યતા છે કે કર્મનો ઉદય હોય તો પછી વિકાર કરવો જ પડે। અજ્ઞાનીઓને તો આવી વાત અનાદિથી ગ્રંથોમાં મળી છે। શું કહે છે ગુરુદેવ? કે અજ્ઞાનીઓને આવી વાત અનાદિથી ગ્રંથોમાં મળી છે, એટલે બધા જ જીવો જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રગટ કરતા નથી ત્યાં સુધી અજ્ઞાની છે, અને બધાને આ વાત પહેલેથી જ છે કે તો અગૃહિત મિથ્યાત્વપણે જીવ લઈને જ આવ્યો છે। શું લઈને આવ્યો છે? આવી ઊંધી માન્યતા, મિથ્યાત્વ આ પ્રકારનું એ લઈને જ આવ્યો છે। અનેક પ્રકારે અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યો છે, એને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ। એને બદલે વળી પાછો કેટલાક પ્રકારે ઊંધી માન્યતા અને સમર્થન આપી અને ગૃહિત મિથ્યાત્વ કરે છે। ધર્મના નામે ખોટી શ્રદ્ધા કરે, દેવગુરુ શાસ્ત્રની, અને એમ ગૃહિત મિથ્યાત્વ કરે, એને તો અનંત કાળ સુધી ભવ ભ્રમણ થયા કરશે। ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીઓને તો આવી વાત અનાદિ ગ્રંથોમાં જ મળી છે। એવી વાત કે કર્મના ઉદયનું નિમિત્ત આવે તો વિકાર કરવો જ પડે, આવી વાત ઊંધી વાત, એવું છે જ નહીં। અમે તો પહેલેથી, એટલે વિક્રમ સંવત 1971ની સાલથી કહીએ છીએ કે કર્મ વિકાર કરાવે છે એમ બિલકુલ નથી। કર્મના ઉદય ગમે તે ચાલતા હોય પણ એથી જીવને વિકાર કરવો જ પડે એમ નથી। જીવ વિકાર પોતે પોતાને કારણે કરે છે, કર્મના ઉદય સાથે જોડાઈને પોતે વિકાર કરે છે। કર્મના ઉદય સાથે ન જોડાય અને પોતાના સ્વભાવ ભાવે રહે તો એને કાંઈ વિકાર થાય નહીં। અને આચાર્ય દેવ પણ એમ જ કહે છે કે જળ કર્મ કે તેના ઉદયો કે કોઈ સંયોગો કે પર દ્રવ્યો એ તને વિકાર કરાવે છે એવું અમને જરાય દેખાતું નથી। ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભણભાઈ શું થાય, તને આવું દેખાય છે એ તારી મિથ્યા ભ્રમરૂપ દ્રષ્ટિ છે કે કર્મનો ઉદય હોય એટલે વિકાર કરવો પડે, એ તારી મિથ્યા ભ્રમરૂપ દ્રષ્ટિ છે. રાગ દ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી. કેમ? કેમ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. પ્રત્યેક દ્રવ્યમાં પોતાના સ્વભાવથી જ પર્યાયની ઉત્પત્તિ થાય છે. જીવને રાગ દ્વેષની ઉત્પત્તિ હો કે ધર્મની વિતરાગતાની ઉત્પત્તિ હો, તે પર્યાયની ઉત્પત્તિ તે પર્યાયનો સ્વભાવ છે. અહીંયા સ્વભાવથી જ પર્યાયની ઉત્પત્તિ થાય છે એમ કહ્યું ને, તો એ બંને જાતની પર્યાયને માટે લાગુ પડે છે. ગુરુદેવ કહે છે કે જો રાગ દ્વેષની ઉત્પત્તિ હો એવી પર્યાય થાય કે વિતરાગી પરિણામ થાય, ધર્મની વિતરાગતાની ઉત્પત્તિ હો એવી પર્યાય થાય, એ પર્યાયની ઉત્પત્તિ તે પર્યાયનો સ્વભાવ છે. એ પર્યાયનો સ્વભાવ, એ પર્યાયનો સ્વભાવ છે. સ્વભાવથી જ તે પર્યાયની ઉત્પત્તિ થાય છે. વિકાર થાય છે તે પણ પોતાની સ્વ પર્યાયના પોતાના સ્વભાવથી જ થાય છે. કર્મથી પરદ્રવ્યથી બિલકુલ નહીં. અહીં વિકારી પર્યાયને પણ સ્વતંત્ર સિદ્ધ કરી છે. વિકારી પર્યાય થઈ એ પર્યાયનો સ્વભાવ, અને એ સ્વતંત્રપણે થાય છે એને પરદ્રવ્યની અપેક્ષા નથી, પરદ્રવ્યને કારણે એ થતી નથી. વિકારી પરિણામ જીવને થાય તો એ પણ સ્વતંત્ર રીતે થાય છે, એટલે વિકારી પર્યાયને પણ સ્વતંત્ર અહીંયા તો કહી છે. પંચાસ્તિકાયની ગાથા 62માં કહ્યું કે વિકાર પોતાના ષટકારકોથી પોતાની પર્યાયમાં થાય છે. જે પર્યાય થાય છે એ સ્વતંત્ર રીતે થાય છે, એટલે એના બધા કારકો એના પોતાના, છે છ કારકો એના પોતાના, ષટકારક એના પોતાના, છે છ કારક એના પોતાના. એટલે પંચાસ્તિકાયની ગાથા 62માં કહ્યું કે વિકાર પોતાના ષટકારકોથી પોતાની પર્યાયમાં થાય છે, તેમાં પરકારકોની કોઈ અપેક્ષા નથી, બીજા અન્ય કારકોની અપેક્ષા નથી. પર્યાયમાં મિથ્યાત્વનો ભાવ થાય છે, તેમાં દર્શન મોહનીય કર્મનો ઉદય કારણ નથી. કેમ કે પરકારકની તો એને અપેક્ષા જ નથી, દર્શન મોહનીય કર્મ છે એનો ઉદય છે, માટે મિથ્યાત્વનો ભાવ પર્યાયમાં છે એમ કહેવું એ તો વ્યવહાર નયનું પથન છે. દર્શન મોહનીય કર્મનો ઉદય છે એટલે આને મિથ્યાત્વ છે એમ કહેવું એ વ્યવહાર નયનું પથન છે. કેમ કે દર્શન મોહનીય કર્મનો ઉદય આને નિમિત્ત કહેવાય, પણ વાસ્તવમાં તો એ મિથ્યાત્વના પરિણામ જીવને પોતાથી થાય છે. અને જો એવું ન હોત તો કોઈ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરી શકે જ નહીં. દર્શન મોહનીય કર્મનો ઉદય એ કારણ અને જીવની અંદર મિથ્યાત્વ થાય એનું કાર્ય એમ બિલકુલ નથી. પર્યાયમાં મિથ્યાત્વનો ભાવ થાય છે, તેમાં દર્શન મોહનીય કર્મનો ઉદય કારણ નથી. વિષય વાસનાના ભાવ થાય તે વેદ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી. તથા પર્યાયમાં ક્રોધ આદિ ભાવ ઉપજે તે ચારિત્ર મોહના ઉદયના કારણે ઉપજે છે એમ નથી. પર્યાયમાં આ ક્રોધ માન માયા લોભ એવા રાગ દ્વેષના પરિણામ થાય છે તે ચારિત્ર મોહનીય કર્મના ઉદયને કારણે થાય છે એમ બિલકુલ નથી. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ એવો હોય, પણ કર્તા કર્મ સંબંધ એવો નથી. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય કરતા થઈ અને જીવને એવા ક્રોધ માન માયા લોભ ના પરિણામ કરે એવું કાર્ય જીવમાં કરે એમ થાય નહીં. કેમ કે ચારિત્ર મોહનીય કર્મ જુદું અને જીવ જુદો, છતાં પણ એ પરિણામ જીવને થાય છે તો તે વખતે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે તો એને નિમિત્ત કહેવામાં આવે. પણ એમ નહીં કે ચારિત્ર મોહનીય કર્મના કારણે જીવને એવા રાગ દ્વેષના પરિણામ થાય છે એમ બિલકુલ નથી. કેમ કે સર્વ દ્રવ્યોની પર્યાયની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થાય છે, આવી વાત છે. વળી કેટલાક એમ કે છે કે રાગ દ્વેષ જો કર્મથી ન થાય તો તે જીવનો સ્વભાવ થઈ જશે અને તો તે કદીએ મટશે નહીં. કેટલાકની આવી પણ માન્યતા છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, રાગ દ્વેષ છે એ કાંઈ જીવનો ત્રિકાળી સ્વભાવ નથી, એ તો પર્યાયનો સ્વભાવ છે, પર્યાયમાં એમ થાય છે. રાગ દ્વેષ છે એ કાંઈ જીવનો ત્રિકાળી સ્વભાવ નથી, જીવના ત્રિકાળી સ્વભાવમાં શુદ્ધ એક ચૈતન્ય ભાવમાં નાયક ભાવમાં રાગ દ્વેષ નથી. અને તે રાગ દ્વેષનું કારણ પણ જીવના સ્વભાવમાં નથી. અહીં તો જીવને જે રાગ દ્વેષ થાય છે તે તેનો પર્યાય સ્વભાવ છે એમ વાત છે. જીવને જે રાગ દ્વેષ થાય છે તે તેનો પર્યાય સ્વભાવ છે, ત્રિકાળી દ્રવ્યની વાત નથી. ત્રિકાળી દ્રવ્યમાં અનંત ગુણ છે અને એનું પરિણમન શુદ્ધ નિર્મળ થાય છે, એમાં એક પણ ગુણ એવો નથી કે જેને કારણે જીવને રાગ દ્વેષના પરિણામ થાય. પણ જીવને જે રાગ દ્વેષ થાય છે તે તેનો પર્યાય સ્વભાવ છે. અજ્ઞાન અવસ્થામાં જીવને રાગ દ્વેષ થાય છે, એ પર્યાયમાં થાય છે અને એ પર્યાય સ્વભાવ છે. રાગ દ્વેષ થાય તેમાં કર્મ વગેરે પરદ્રવ્ય કાંઈ કરે છે કે પરદ્રવ્યના કારણે થાય છે એમ નથી. અહીંયા એ વાત સમજાવવી છે કે ભાઈ, રાગ દ્વેષ થાય તેમાં કર્મ વગેરે પરદ્રવ્ય કારણ નથી એમ અહીંયા સિદ્ધ કરવું છે. રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે તે સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એટલે કેટલાકને એમ થઈ જાય કે રાગ દ્વેષ સ્વભાવથી થાય એટલે જીવનો એ સ્વભાવ છે, આત્માનો એ સ્વભાવ છે, તો પછી હંમેશ થવા જોઈએ. પણ એમ નથી વાત. કે જીવનો સ્વભાવ એટલે એ તો પર્યાયના સ્વભાવની વાત અહીંયા તો કરી છે. એ પર્યાયનો સ્વભાવ છે. રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે તે સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એ પર્યાય સ્વભાવની વાત છે. અને તેથી તે ત્રિકાળી જ્ઞાયકના લક્ષે મટી શકે છે. પર્યાય સ્વભાવની વાત છે, પર્યાયમાં થાય છે, તેથી જ્ઞાયકનું લક્ષ કરતા એવા રાગ દ્વેષ ઉત્પન્ન થતા નથી. આવી લોકોને ખબર નહીં એટલે પછી પોતાની મતિ કલ્પનાએ અર્થ કરે અને એમ કરતા મિથ્યાત્વ થાય. વળી કોઈ કહે છે કે વિકાર થાય તે ક્યારેક એટલે કથનચિત આત્માથી અને કથનચિત કર્મના ઉદયથી થાય છે એમ અનેકાંત છે. કેટલાક પછી પોતાની બુદ્ધિ પ્રમાણે આવો પણ અર્થ કરે કે આ રીતે અનેકાંત આત્માથી પણ ક્યારેક વિકાર થાય અને ક્યારેક કર્મના ઉદયથી પણ થાય એવું અનેકાંત. અરે ભાઈ, આ અનેકાંત નથી. આવું અનેકાંત ક્યાંથી લાવ્યો? એ મિથ્યા અનેકાંત છે બાપુ. વિકાર પોતાના સ્વભાવથી જ થાય છે અને કર્મથી પરથી નહીં એમ સમ્યક અનેકાંત છે. વિકાર પોતાના સ્વભાવથી જ થાય છે, પર્યાય સ્વભાવથી જ થાય છે અને કર્મથી પણ નહીં, પરથી પણ નહીં, એમ સમ્યક અને કાંત છે. પર્યાયમાં રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે તે તેની જન્મ ક્ષણ છે. તે કાળે તે પોતાથી જ ઉત્પન્ન થાય છે. તેને પરદ્રવ્યો કે કર્મ શું કરે? પર્યાય વિકારી હો કે નિર્વિકારી, તે પોતાના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. અને અહીં સર્વદ્રવ્યોની અર્થાંત પ્રત્યેક દ્રવ્યની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. શું કહે છે? કે પર્યાય વિકારી હો કે નિર્વિકારી, બંને પ્રકારની પર્યાય પોતે પોતાના સ્વભાવથી જ દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે. દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે અહીંયા શબ્દ મૂક્યા છે એટલે એનો અર્થ કે દ્રવ્યની પર્યાય છે એમ કહેવાનો આશય છે. દ્રવ્યની અંદર મૂળ દ્રવ્યમાં કાંઈ ઉત્પન્ન થતું નથી, એ તો ધ્રુવ છે. અને સર્વદ્રવ્યોની અર્થાંત પ્રત્યેક દ્રવ્યની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે, એટલે કે દ્રવ્યનું પરિણમન. ઉત્પત્તિ એટલે અહીંયા એ કહેવાનો આશય છે, પ્રત્યેક દ્રવ્યનું પરિણમન પોતાના સ્વભાવથી જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે. સર્વદ્રવ્યોની અર્થાંત પ્રત્યેક દ્રવ્યની ઉત્પત્તિ એટલે કે એના પરિણામ પોતાના સ્વભાવથી જ થતા અંતરંગમાં પ્રગટ પ્રકાશે છે, ત્યારે એ બધે કર્મથી થાય એમ લઈને બેઠો છે. પણ ભાઈ, કર્મનું કર્મ કરે ને બીજાનું જીવનું કાંઈ ન કરે. કર્મ કર્મનું કરે, પોતાનું કરે, કર્મ જે થાય તે કર્મને વિશે રહ્યું, પણ જીવને વિશે કર્મ દ્વારા કાંઈ ન થાય. કર્મ કર્મનું કરે પણ જીવનું કાંઈ ન કરે. આવે છે ને કે કર્મ બિચારે કૌણ ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહી ઘનઘાત લોહકી સંગતિ પાઈ. કર્મ તો જડ છે અને વિકાર પોતાની ભૂલ છે, કર્મ તેનું કારણ નથી. અને આમ છે છતાં વિકાર થાય એમ માનવું, એટલે કે કર્મથી વિકાર થાય એમ માનવું, કે અનીતિ છે. જીન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે રાગ દ્વેષ ચેતનના જ પરિણામ છે. ક્રોધ માન માયા લોભ હિંસા જૂઠ ઇત્યાદિ જે પરિણામ થાય છે તે જીવના જ પરિણામ છે, તે કાંઈ જડના પરિણામ નથી. અર્થાત જડથી કે કર્મથી ઉત્પન્ન થાય એમ નથી. કોઈ બીજું દ્રવ્ય આત્માને રાગ દ્વેષ આદિ ઉપજાવી શકતું જ નથી, કેમ કે સર્વદ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે. હવે આવો સાચો નિર્ણય એ હમણાં નહીં કરે તો પછી ક્યારે કરશે? અત્યારે અવસર છે, અત્યારે બધી અનુકૂળતા છે, એવા નિમિત્ત મળ્યા છે, શાસ્ત્ર મળ્યું છે, ગુરુદેવની વાણી મળી છે, પોતાને સમજ મળી છે, અને ત્યારે પણ જો એ આવો સાચો નિર્ણય નહીં કરે, સત્ય નિર્ણય હમણાં નહીં કરે તો ભાઈ ક્યારે કરીશ? ગુરુદેવ કરુણા કરીને પૂછે છે કે ભાઈ સમય તો વીતી જશે, તારો સમય વીતી જશે, અત્યારે જ તારે આવો સાચો નિર્ણય કરી લેવો જોઈએ કે વિકાર થાય છે તે મારી પોતાની ભૂલ છે, કર્મના ઉદયોની સાથે જોડાતા મને વિકાર થાય છે, મારા ત્રિકાળી દ્રવ્યમાં રાગ દ્વેષના પરિણામ થાય એવું કાંઈ નથી, અને પરદ્રવ્ય પણ મને રાગ દ્વેષના પરિણામ કરાવતું નથી. વિકાર મારો પોતાનો દોષ છે, મારી પોતાની ભૂલ છે, એ મારો અપરાધ છે, એમ બરાબર સત્ય સમજીને પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ સ્વરૂપના લક્ષ્ય થાય છે, કેમ કે સ્વનું લક્ષ કરતા એવા રાગ દ્વેષ ઉત્પન્ન થતા જ નથી, ત્યાંથી પુરુષાર્થની શરૂઆત થઈ જાય છે. પુરુષાર્થમાં બીજું શું કરવાનું છે? સ્વરૂપનું લક્ષ કરવું, સ્વરૂપને વિશે રમણતા કરવી એ જ પુરુષાર્થ છે, એમ કરતા રાગ દ્વેષના પરિણામ થતા જ નથી, આશ્રવ થતા નથી, બંધ પડતો નથી. આ તો પુરુષાર્થ છે. આગળ 427 પાના ઉપર કહે છે કે જુઓ, અહીં રાગ દ્વેષ આદિ વિકારને ચેતનના પરિણામ કયા, જીવના પરિણામ કયા, કેમ કે તે ચેતનની પર્યાયમાં થાય છે, જીવની પર્યાયમાં થાય છે. અહીંયા એ રીતે વાત કરી, કેમ કે અહીંયા એ વાત સમજાવવી છે કે એ કર્મના પરિણામ નથી, એ જીવના પરિણામ છે. કર્મ જુદા, જીવ જુદો. પર દ્રવ્યના એ પરિણામ નથી, એ જીવના પરિણામ છે, એમ સમજાવવું છે. એટલે અહીંયા રાગ દ્વેષ આદિને એવા વિકારી પરિણામને ચેતનના પરિણામ કયા, એ ચેતનની પર્યાયમાં થાય છે. હવે શાસ્ત્રમાં બીજે ક્યાંક એમ પણ કહ્યું હોય કે જ્યાં શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવો હોય અને શુદ્ધ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરાવવી હોય, દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ વાત કરવી હોય, ત્યારે એમ પણ કહેવામાં આવે કે એ રાગ દ્વેષ છે તે પુદ્ગલના પરિણામ છે. પણ ત્યાં અપેક્ષા જુદી છે. બીજે જ્યાં શુદ્ધ સ્વભાવને સિદ્ધ કરવાની વાત હોય અને સ્વભાવનો એટલે ધ્રુવનો આશ્રય કરાવવાનું પ્રયોજન હોય કે ભાઈ ધ્રુવનો આશ્રય કર, શુદ્ધ નહીંથી જેવું જીવનું સ્વરૂપ છે એવા સ્વરૂપનો આશ્રય કર, એમ જ્યારે વાત કરવી હોય ત્યારે પછી શુદ્ધ નહીંથી જેવું દ્રવ્ય છે એ દર્શાવવું છે, તો ત્યાં એમ કહેવામાં આવે કે આ રાગ દ્વેષના પરિણામ છે એ પુદ્ગલના પરિણામ છે, એ જીવના પરિણામ નથી, એમ કહેવામાં આવે. કેમ કે ત્યાં જે જીવ દર્શાવવો છે એ શુદ્ધ છે અને એવા શુદ્ધનું લક્ષ કરતા, એનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે. એટલે આશ્રય કરવો છે તો કોનો આશ્રય કરવો એ સમજાવવું હોય, ત્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ સમજાવવામાં આવે, અને જે બદલાતું નથી, જે ધ્રુવ જે કાયમ એક સરખું રહે છે, એની ત્યાં વાત કરવામાં આવે અને એનો આશ્રય કરવાનું કહેવામાં આવે. એટલે ત્યાં શુદ્ધ સ્વભાવ દર્શાવવો છે કે જે દ્રષ્ટિનો વિષય છે, અને ધ્રુવનો આશ્રય કરાવવાનું પ્રયોજન હોય, ત્યાં આ રાગ દ્વેષના પરિણામ છે એને પુદ્ગલના પરિણામ કહ્યા છે. એટલે જે પ્રમાણે જે અપેક્ષા હોય તે પ્રમાણે સમજવું જોઈએ, જ્યાં જે વિવક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જેને સ્વભાવની ધ્રુવની દ્રષ્ટિ થઈ તેને પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે. પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે. સ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યારે પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે. નિર્મળ પર્યાય એના પરિણામ છે. સ્વભાવની ધ્રુવની દ્રષ્ટિ થઈ વિકાર એનું વ્યાપ્ય નથી, નિર્મળ પર્યાય એનું વ્યાપ્ય છે. કેમ કે પોતે શુદ્ધ છે, પોતે ત્રિકાણ શુદ્ધ છે, અને એની દ્રષ્ટિ થતા જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ થાય છે. એટલે કહે છે કે જેને સ્વભાવની ધ્રુવની દ્રષ્ટિ થઈ તેને પોતે વ્યાપક અને નિર્મળ પર્યાય એવા પરિણામ, વિકરાગી પરિણામ એનું વ્યાપ્ય છે. વિકારી પરિણામ, વિકાર એનું વ્યાપ્ય નથી, અને એ અપેક્ષાથી ઉદ્ગળના પરિણામ તરીકે રાગ દ્વેષને કહ્યા. એનું વ્યાપ્ય નિર્મળ પરિણામ છે અને વિકાર એટલે રાગ દ્વેષ છે એનું વ્યાપ્ય નથી, એટલે પછી રાગ દ્વેષને પુદ્ગલના પરિણામ કયા. પણ અહીંયા વાત બીજી છે, અહીંયા એ સમજાવવું છે કે આ રાગ દ્વેષ આદિ વિકાર જે થાય છે એ જીવના પરિણામ છે, અજ્ઞાન અવસ્થામાં થતા જીવના પરિણામ છે, એવા વિકારી ભાવ જીવની દશામાં થાય છે, માટે એને જીવના પરિણામ કયા છે એવો સ્વીકાર કરવો જોઈએ, એવો સ્વીકાર કરતા પોતે અપરાધી છે, પોતે દોષી છે, પોતાની આ ભૂલ છે એમ સમજમાં આવે છે, અને પછી એવા પરિણામ ન થાય એ માટે શું કરવું એવો પ્રશ્ન થાય છે. અને એના ઉત્તર રૂપે પછી આચાર્ય ભગવાન એમ કહે છે કે તું તારા સ્વભાવ ભાવે પરિણમે તો તને રાગ દ્વેષના પરિણામ થાય નહીં, તું અજ્ઞાન ભાવે પરિણમે છે માટે તને રાગ દ્વેષના પરિણામ થાય છે, તો તું તારા પોતાના સ્વભાવનું લક્ષ કર, એમ કરતા તું જ્ઞાન ભાવે પરિણમીશ તો રાગ દ્વેષ ઉત્પન્ન થશે નહીં. હવે પોતાના સ્વભાવનું લક્ષ કરાવવું છે ત્યારે ત્યાં પછી કેવો સ્વભાવ છે, પોતાનું કેવું શુદ્ધ સ્વરૂપ છે એ કહેવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે તારા શુદ્ધ સ્વરૂપમાં કોઈ પર્યાય છે જ નહીં, તું ત્રિકાળ શુદ્ધ છો, ધ્રુવ છો અને એનું લક્ષ કર. એટલે બંને વાતને જે જગ્યાએ જેમ છે તેમ સમજવી જોઈએ. વિવક્ષા જે રીતે હોય એ રીતે યથાર્થ સમજવી જોઈએ. અહીંયા રાગ દ્વેષ આદિ વિકારના ભાવ જીવની દશામાં થાય છે માટે જીવના પરિણામ કયા છે, તેઓ જળમાં થતા નથી, જળ દ્રવ્યો તેને નિપજાવતા નથી, કેમ કે અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણ એટલે કે પર્યાયોની ઉત્પત્તિ થતી નથી. આવી વાત છે. તો આ રીતે આપણે આ કળશ 219 અહીંયા પૂરો કરીએ છીએ. આ સાથે પ્રવચન રત્નાકર ભાગ 9મો પણ પૂરો થાય છે અને હવે ગાથા 372 કુંકુંદાચાર્ય ભગવાન ગાથા 372 કહે છે. અન્ય દ્રવ્યેણ અન્ય દ્રવ્યસ્ય ન ક્રિયતે ગુણ ઉત્પાદઃ તસ્માત તુ સર્વ દ્રવ્યાણી ઉત્પદ્યંતે સ્વભાવેન. ગુજરાતીમાં ગાથા છે. કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહીં ગુણ ન કરે તેથી બધાએ દ્રવ્ય નિજ સ્વભાવથી ઉપજે ખરે. ગાથાના અર્થમાં કહે છે કે અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. અન્ય દ્રવ્યેણ અન્ય દ્રવ્યસ્ય ગુણ ઉત્પાદ ન ક્રિયતે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને એટલે કે એક દ્રવ્યથી બીજા દ્રવ્યને કે બીજા દ્રવ્યથી પહેલા દ્રવ્યને એટલે અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. ગુણ એટલે અહીંયા પર્યાય. તસ્માત તુ સર્વ દ્રવ્યાણી સ્વભાવેન ઉત્પદ્યંતે. કારણ કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઉપજે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં સમજાવે છે કે વળી જીવને પરદ્રવ્યો રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. પરદ્રવ્ય જીવને રાગાદિક ઉપજાવે એવી શંકા ન કરવી. જીવને રાગાદિક થાય કે પરદ્રવ્ય એને રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી. એમ થતું જ નથી. કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે. કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની યોગ્યતા નથી. એક દ્રવ્ય પાસે બીજા દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની યોગ્યતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ઉપજાવે એની પર્યાયને ઉત્પન્ન કરે એવી યોગ્યતા એનામાં નથી. દરેક દ્રવ્યનું એવું જ છે, દરેક દ્રવ્ય પોતાના પરિણામે થાય, પણ અન્ય દ્રવ્યના પરિણામે થાય નહીં, અન્ય દ્રવ્યને પોતાના પરિણામે કરે નહીં. કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત આચાર્ય ભગવાન દ્રષ્ટાંતથી સમજાવે છે. માટી કુંભ ભાવે એટલે કે ઘડા ભાવે ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? માટીમાંથી ઘડો થાય છે તો એ ઘડા ભાવે થઈ અથવા કુંભ ભાવે થઈ, એટલે માટીના પરિણામ કુંભ રૂપે થયા. તો કહે છે કે માટી કુંભ ભાવે ઉપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઉપજે છે કે માટીના સ્વભાવથી ઉપજે છે? એટલે કે એ ઘડો કુંભ જે થયો એમાં માટીના ગુણો રહેલા છે કે કુંભારના ગુણો રહેલા છે? જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ ઘડો કરવાનો વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર, તેના આકારે ઘડો થવો જોઈએ. માટી પોતાના સ્વભાવે પરિણમી અને ઘડારૂપે થઈ છે, એ કુંભારના સ્વભાવે પરિણમી અને કુંભારના અહંકાર રૂપે પણ થઈ નથી. કે એ કુંભાર સાથે રહેલું જે શરીર, એનો હાથ, જે પૂતગળ હાથ હલે છે, હાથની ક્રિયા થાય છે એટલે એ હાથનો વેપાર થાય છે, એટલે એ હાથ, એનું શરીર એના સ્વભાવે પણ થઈ નથી, એના આકારે પણ થઈ નથી. માટી પોતે પોતાના સ્વભાવથી ઉપજી છે, એ ન તો કુંભારના સ્વભાવથી ઉપજી છે કે ન તો એ કુંભારના શરીરના સ્વભાવથી ઉપજી છે. એ છે કે જો કુંભારના સ્વભાવથી ઉપજતી હોય તો પછી જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે એટલે એને તો ઘડો કરવાનો અહંકાર, અહંકાર અહીંયા એટલા માટે કહ્યો કે જીવ ખરેખર પરનું કાર્ય કરી શકતો નથી અને છતાં એ અંતરમાં એમ અહંકાર રાખીને બેઠો છે કે હું પરના કાર્યો કરું છું, કરી શકું છું, એટલે એને અહંકાર કર્યો. પરના કાર્યો કરી શકતો નથી અને પરના કાર્યો હું કરું, કરી શકું છું એવી એની માન્યતા છે અને એમ એ પ્રવર્તે છે તો એમાં એ માત્ર ભાવ કરે છે, કાંઈ ખરેખર કાર્ય તો કરતો નથી. જીવ ક્યાં કાંઈ કામ કરે છે? જીવ કાંઈ કાર્ય કરે છે? કૃપાળુ દેવે પણ કહ્યું કે આત્મા તો એક તણખલાના બે ટુકડા પણ કરી શકતો નથી. અને અમે તો એમ કહીએ છીએ કે આત્મા તણખલાને સ્પર્શી પણ શકતો નથી. એટલે કુંભારે શું કર્યું? ભાવ કર્યો. કેવો ભાવ કર્યો? કે હું ઘડો કરું, પોતે કરી શકતો નથી, છતાં એવો ભાવ કર્યો, મિથ્યા ભાવ કર્યો, એ અહંકાર કર્યો. એટલે અહીંયા આચાર્ય ભગવાને એમ કહ્યું કે એ ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ, એ કુંભાર. અને બીજી વસ્તુ કે હાથ, હાથનો વેપાર છે એટલે કે હાથની ક્રિયા થઈ રહી છે, એ પુરુષનું શરીર, એ બેમાંથી કોઈના પણ આકારે ઘડો થવો જોઈએ અથવા તો બંનેના આકારે, બંને પ્રમાણે ઘડો થવો જોઈએ, પણ એમ તો થતું નથી. ઘડો તો માટીના ભાવે જ થયો છે, કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. કુંભારના એક પણ ગુણ ઘડામાં આવ્યા નથી, કે કુંભારના શરીરના પણ એક પણ ગુણ ઘડામાં આવ્યા નથી. ઘડામાં તો માટીના જ ગુણો છે, એટલે એ તો માટીનું જ પરિણામ છે, એ કુંભારનું પરિણામ નથી કે કુંભારના શરીરનું પણ પરિણામ નથી. એક દ્રવ્યની અંદર બીજા દ્રવ્યના ગુણો વ્યાપે નહીં. શું કહે છે? કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. એક દ્રવ્ય કુંભારના દ્રવ્યનો વિચાર કરીએ તો એ દ્રવ્યના સ્વભાવે આ બીજું દ્રવ્ય એના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. બીજું દ્રવ્ય માટી, એના પરિણામ એ માટી રૂપે થાય પણ કાંઈ કુંભાર રૂપે થતા નથી. એમાં ચેતના વ્યાપતી નથી. કુંભાર ચેતન છે, એના સ્વભાવે એ પરિણમે છે તો એની ચેતના કાંઈ ગળામાં વ્યાપતી નથી. માટી માટી રૂપે જ વ્યાપે છે. માટી દ્રવ્ય છે, એના પરિણામ એની પર્યાય થાય છે, એ માટી રૂપે થાય છે પણ કુંભારના સ્વભાવ રૂપે થતી નથી. એટલે કહે છે કે જો આમ છે તો પછી માટી કુંભારના સ્વભાવથી ઉપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે દ્રવ્યના પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણમનનો ઉત્પાદ જોવામાં આવે છે. અને આમ હોવાથી માટી પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતી હોવાને લીધે કુંભાર ઘડાનો ઉત્પાદક છે જ નહીં. માટીના પરિણામ માટી રૂપે જ થયા છે, એટલે કે એ પોતે પોતાના સ્વભાવને ઉલ્લંઘતી નથી. પોતાના સ્વભાવને ઉલ્લંઘીને કુંભારના સ્વભાવે એ ઉપજતી નથી. એટલે પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતી હોવાને લીધે ઘડાનો ઉત્પાદક કુંભાર છે જ નહીં. માટી કુંભ રૂપે ઉપજી છે તો એ પોતાના સ્વભાવને ઉલ્લંઘતી નથી. પોતાના સ્વભાવને ઉલ્લંઘ્યા વિના માટી કુંભ રૂપે કે ઘડા રૂપે ઉત્પન્ન થઈ છે તો ત્યાં એ માટી જ રહી છે, માટીના જ ગુણો છે, કે પોતાના સ્વભાવને ઉલ્લંઘતી નથી. એનો અર્થ એ થયો કે ઘડાનો ઉત્પાદક કુંભાર નથી, માટી જ એની ઉત્પાદક પોતે જ છે. માટી જ કુંભારના સ્વભાવને નહીં સ્પર્શતી થતી. પોતાના સ્વભાવથી કુંભ ભાવે ઘડા ભાવે ઉપજી છે. આ દ્રષ્ટાંત પછી સમજાવે છે કે એવી રીતે બધાય દ્રવ્યો સ્વપરિણામ પર્યાય, સ્વપરિણામ પર્યાય પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ પ્રમાણે એ પરિણમે, એવા પરિણામ એના થાય. એવી રીતે બધાય દ્રવ્યો સ્વપરિણમન, પોતાનું પરિણમન પોતાના સ્વભાવે કરે છે. પોતાનું પરિણમન પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે કરે છે, અન્યમાં રહેલા ગુણ પ્રમાણે કરતા નથી. પોતાના પરિણામ ભાવરૂપે ઉપજતા થતાં બધાય દ્રવ્યો પોતાના પરિણામ ભાવરૂપે ઉપજતા થતાં નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે કે પોતાના સ્વભાવથી ઉપજે છે? પ્રશ્ન કર્યો છે. બધાય દ્રવ્યો સ્વપરિણામ પર્યાયે ઉપજતા થકા, સ્વપરિણામ પર્યાય ઉપજતા થકા એટલે કે પોતાના પરિણામ ભાવરૂપે ઉપજતા થકા બધા દ્રવ્યો એ પોતાના સ્વભાવથી ઉપજે છે કે પછી નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે? ઘડો એ માટીનું પરિણામ છે, માટી ઘડા રૂપે ઉપજી છે, એમાં કુંભાર નિમિત્ત છે. એટલે એ માટી પોતાના પરિણામ ઉપજી છે તો પોતાના સ્વભાવથી ઉપજી છે કે નિમિત્ત એવો કુંભાર એના સ્વભાવથી ઉપજી છે? પોતાના સ્વભાવથી ઉપજી છે, નિમિત્તના સ્વભાવથી ઉપજી નથી. એટલે અહીંયા એ વાતને બધા દ્રવ્યો ઉપર લાગુ પાડી અને આચાર્ય ભગવાન સમજાવે છે કે બધાય દ્રવ્યો સ્વપરિણામ પર્યાયે ઉપજતા થતા એ પોતાના સ્વભાવથી ઉપજે છે કે નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજે છે? જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતા હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના આકારે તેમના પરિણામ થવા જોઈએ. નિમિત્તભૂત અન્ય દ્રવ્ય છે, બીજા દ્રવ્ય છે, એના આકારે એના પરિણામ થવા જોઈએ, પરંતુ એમ તો થતું નથી. કારણ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. સોનું પોતાનામાં રહેલા ગુણોને કારણે એનો જે સ્વભાવ છે એવા ભાવે એ પરિણમે છે, તો એમાંથી સોના રૂપે પર્યાય થાય, સોનારૂપ પરિણામ થાય, કંગન થાય, વીંટી થાય, એવું બધું થાય. પરંતુ એનામાંથી સોના સિવાય બીજા અન્ય રૂપે પરિણમન થાય એમ બને નહીં. સોની જે ચેતન છે, સોનીનો જે સ્વભાવ છે, એ ભાવે સોનું પરિણમે નહીં. સોનું સોનાના ભાવે પરિણમે. દરેક દ્રવ્ય પોતે પોતાના ભાવે પરિણમે, પણ એ પરિણામ થાય ત્યારે જે હાજર રહ્યું છે એને જો આપણે નિમિત્ત કહીએ તો એ નિમિત્ત પરદ્રવ્ય છે, અને પરદ્રવ્યના ભાવે એ પરિણમન થાય નહીં. અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વદ્રવ્યો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતા નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે દ્રવ્યના પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. પરિણામ અને પરિણામી એ એક જ દ્રવ્યને વિશે હોય, જુદા જુદા દ્રવ્યને વિશે હોય નહીં, એ વાત આપણે જાણીએ છીએ. કહે છે કે આમ હોવાથી સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે, પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે નિમિત્તભૂત અન્ય દ્રવ્યો અર્થાંત સર્વદ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહીં. આ દ્રવ્ય પરિણમે છે તો પોતાના સ્વભાવને ઉલ્લંઘતું નથી, અને એ પોતાના પરિણામ જે થાય છે એમાં નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના ભાવે તે ઉપજતું નથી. સર્વદ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહીં સ્પર્શતા થતાં પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઉપજે છે, નિમિત્તના ભાવે ઉપજતા નથી. પોતે પોતાના પરિણામના ઉત્પાદક છે, પણ બીજું અન્ય કોઈ પોતાના પરિણામનું ઉત્પાદક નથી. એવી જ રીતે પોતે અન્યના પરિણામનું ઉત્પાદક નથી. માટે આચાર્ય દેવ કહે છે કે જીવને રાગાદીનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા માનતા સમજતા નથી કે જેના પર કોપ કરીએ. આચાર્ય ભગવાન કહે છે કે જીવને રાગના પરિણામ થયા, રાગની ઉત્પત્તિ થઈ કે દ્વેષની ઉત્પત્તિ થઈ, તો એનું કારણ પરદ્રવ્યને અમે માનતા નથી, એટલે અમને પરદ્રવ્ય ઉપર કોઈ કોપ થતો નથી. જીવને રાગાદિકનું ઉત્પાદક પરદ્રવ્ય હોય એમ અમે માનતા નથી, તેથી પરદ્રવ્ય ઉપર અમને કોપ થતો નથી. ભાવાત્મા પંડિતજી સમજાવે છે કે આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે. નિશ્ચય નહીંથી વિચારવામાં આવે તો અન્ય દ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી. રાગાદિકનું ઉપજાવનાર બીજું અન્ય દ્રવ્ય નથી. અન્ય દ્રવ્ય માત્ર નિમિત્ત છે. રાગાદિક થયા એનું અન્ય દ્રવ્ય નિમિત્ત માત્ર છે. કારણ કે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય ગુણ પર્યાય ઉપજાવતું નથી, એ નિયમ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને ગુણ પર્યાય ઉપજાવતું નથી, એ નિયમ છે. જેઓ એમ માને છે તેઓ એકાંત કરે છે કે પરદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, તેઓ નય વિભાગને સમજ્યા નથી. એ મિથ્યાદ્રષ્ટિ છે. કોણ મિથ્યાદ્રષ્ટિ છે? કે જેઓ એમ માને છે કે પરદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે, એમ માને છે તેઓ એકાંત કરે છે એ નયને સમજ્યા વિના એ મિથ્યાત્વને પોષી રહ્યા છે, એ મિથ્યા દ્રષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્વમાં ઉપજે છે, એના પરિણામ છે. અને એ વખતે પરદ્રવ્ય છે, હાજર છે, તો એને ઉપચારથી નિમિત્ત કહેવામાં આવે. એ વાત સમ્યક છે, એ વાત બરાબર છે. એ રાગાદિક જીવના સત્વમાં ઉપજે છે, પરદ્રવ્ય ત્યાં છે, તેને નિમિત્ત કહેવામાં આવે છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી એમ માનવું તે સમ્યક જ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગ દ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય જે પર છે, જુદું છે, જે કાંઈ કરતું નથી ને માત્ર નિમિત્ત છે, એના ઉપર શા માટે કોપ કરીએ? કેમ કે રાગ દ્વેષનું ઉપજવું એ તો પોતાનો અપરાધ છે, એમાં પરદ્રવ્યનું કાંઈ કરવું નથી. તો આ રીતે આપણે ગાથા 372 નો અર્થ, ટીકા અને ભાવાર્થ કર્યા છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે અને જે વિસ્તાર કર્યો છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
Thank you.